તારીખ 12/12/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 764 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 442. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
રચના કેવી રીતે છે એ બતાવે છે. વસ્તુ દ્રવ્યગુણ પર્યાયાત્મક છે, એમાં સ્વભાવ સ્વભાવના ભેદો અને સમય સમયની અવસ્થાઓ અવસ્થાઓમાં વિકાર અવિકાર, આ બુદ્ધનું એક વસ્તુનું એક વસ્તુના અંગભૂત તત્વો છે. સીધું સાધું સમજણમાં ઉતરેલું છે, પણ શાસ્ત્રની કથન મીમાંસામાં જ્યાં જે કોઈ વાત બતાવવા માગે છે ત્યાં તે બતાવ્યું છે તે અનુસાર જે કથન છે એ કથનની પદ્ધતિમાં સમજણમાં જરા ગૂંચવણ ઉભી થતી હોય એવું લાગે. પણ જ્યાં જે અપેક્ષાથી વાત કહેવા માગે છે ત્યાં બરાબર ત્યાં કહેવા ધારે વિષયને જો સમજવામાં આવે તો તકલીફ થાય નથી. નયનો વિષય દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં એક જગ્યાએ ચાલ્યો છે ત્યાં એમ લીધું છે કે જ્યાં જે અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ બતાવવામાં આવે છે તે અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ 100 એ 100% તે અપેક્ષાથી તેમ જ છે એમ છે કે નહીં? ઉપરની વાત આવી કે પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પલટો મારે છે ત્યારે 100 એ 100% દ્રવ્ય પલટો મારે છે એમ કહેવાને બદલે નિર્વક્ષેત્ર કાળ ભાવથી પલટો મારે છે, ગુરુ દ્રવ્ય પલટો મારે છે એમ એમાં કહી દીધું. પણ ત્યાં કહેવા શું ધારે છે એ ખ્યાલમાં લીધું. સાથે સાથે જ અપેક્ષા લીધી છે કે સદ્રષ્ટાની અપેક્ષા એ દ્રવ્યને ધ્રુવ કહેવામાં આવે છે, સ્પષ્ટ કર્યો છે. કોઈ વાર તો એવું બને છે કે વિષયને સ્પષ્ટ ન પણ કરે, કેમ કે બીજી અપેક્ષા છે એને કહેવા જતા ત્યાં જે કહેવા ધારેલી અપેક્ષા છે એના ઉપર જે વજન દેવું છે એ વજન ઢીલું પડતું હોય તો ન પણ કહે. જેમ કે દ્રવ અભેદ જ છે અને એકાંત અભેદ છે એ જ અમારો આશ્રયનો વિષય છે, ત્યાં ગુણ ગુણભેદ અપેક્ષા એ ભેદો છે એમ ન પણ ખોલે બીજી અપેક્ષા. અને જોર દેવા માટે એકાંત અભેદ છે તે અમારો આશ્રયનો વિષય છે એમ પણ થાય. ત્યાં આ અપેક્ષાથી ભેદ પણ છે એમ કહેવા જાય તો જે અભેદ ઉપર વજન દેવું છે જોર ઢીલું પડે અને ત્યાં કહેવાની જે આશય છે આશય એક તો જોર દેવાનો આશય છે ને એ જોરને ઢીલો પાડવો ત્યાં કહેનારને પોસાતું નથી, અથવા કહેનારને તે પ્રયોજનભૂત વિષયમાં ઇષ્ટ લાગતું નથી એટલે નથી કહેતા, એવું પણ કથન પદ્ધતિમાં આવે છે. તો પણ પદાર્થનું સ્વરૂપ દ્રવ્યનું પર્યાયાત્મક એકવાર બરાબર ખ્યાલમાં લીધું હોય તો એમાં કઈ તકલીફ પડે એવું નથી. એવી બીજી ભિક્ષા ખોલી છે 764માં. પેલા પર્યાય ની અપેક્ષા એ દીધું કે હવે દ્રવ્ય અપેક્ષા એને દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ દીધી છે. દ્રવ્યની અપેક્ષા એ દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ એમ નહીં કહેતા. દ્રવ્ય દ્રષ્ટિ થાય છે ત્યારે એ દ્રવ્ય દ્રષ્ટિવાન ને સ્વદ્રવ્ય ઉપર દ્રવ્ય સ્વભાવ ઉપર કેટલું વજન હોય છે અને એ સિવાય બીજા ભાવો ઉપર કેટલું વજન ઉઠી જાય છે અથવા એને કેટલી હદે ગૌણ કરવામાં આવે છે એમ ત્યાં સ્પષ્ટ કરવું છે. દ્રવ્ય તો દ્રવ્ય છે ને દ્રવ્ય દ્રષ્ટિ છે એ સ્વરૂપની દ્રષ્ટિ છે, સ્વરૂપનું સંધાન છે એની. દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધાન છે તો સ્વરૂપનું શ્રદ્ધાન થાય છે ત્યારે શ્રદ્ધાની મુખ્યતાથી તે શ્રદ્ધાવાનનું પરિણમન જોવામાં આવે ત્યારે દ્રવ્યને કેવી રીતે વિષય કરે છે અને પર્યાયને કયા સ્થાનમાં રાખે છે એમ અહીંયા સ્પષ્ટ કરવું છે. એ પણ સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષણ 232 અને 235 ગાથાના પ્રવચન બોલ છે. બંને એક જ પ્રવચનના બોલ છે. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ એમ કહેવાય કે આત્મામાં વિકાર છે જ નહીં. દ્રષ્ટિ જે આત્માને દ્રષ્ટિમાં લીએ છે નિજ સ્વરૂપે એવા આત્મામાં વિકાર છે જ નહીં, એ આત્મામાં વિકાર છે જ નહીં એમ કહેવાય. એને કોઈ પૂછે કે તમે જે અપેક્ષાએ વિકાર આત્મામાં નથી એમ કહો છો તો પછી એ વખતે તમે વિકારને ક્યાં રાખો છો, કોનું કાર્ય ગણો છો? તો કે એ વખતે અમે વિકારને ભૂતગળનું કાર્ય છે એમ ગણીએ છીએ. ઠીક. દ્રષ્ટિ અપેક્ષા એ અમે વિકારને પૂતગળનું કાર્ય ગણીએ છીએ. કેમ કે વિકાર પૂતગળ સાથે અભેદતા સાધે છે. ક્યારે આત્મામાં વિકાર થાય છે? કે કોઈ પણ પૂતગળ પર્યાય સાથે અભેદતા કરે છે તેથી એની ઉપેક્ષા કરવા અને એને એ વિકારથી છૂટવા માટે ઉપેક્ષા કરે છે. એનો સંબંધ કાપી નાખવા માટે વિકાર સાથે આત્મા સંબંધ ક્યારે કાપે? કે જ્યારે એને દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે. ત્યાં સુધી ન કાપી શકે. વિકાર કરનાર આત્મા છે એ અપેક્ષાથી અહીંયા દ્રવ્ય દ્રષ્ટિની ને ઢીલી પાડવી નથી. વિકાર આત્માનું કાર્ય છે, આત્માથી કરાયેલું એવું કાર્ય છે એવું જ્ઞાન તે જ વખતે જાણે છે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે છે ત્યારે. તો પણ દ્રષ્ટિનું જોર કેવું હોય છે એ બતાવવાનો અહીંયા આશય છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ કહીએ જેને સમ્યક દ્રષ્ટિ કહીએ, દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, આ એક સુપ્રસિદ્ધ આધ્યાત્મ ગુરુ કે જેને દ્રવ્યની દ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિ. કાયમ છોલામાં છે પર્યાય ઊંડા હા પર સમય હા પ્રવચન સાર જે સૂત્ર છે કુંકુંદાચાર્ય કે જે પર્યાયમાં અભેદપણું કરે છે, પર્યાય માત્રને પોતાનું સ્વરૂપ જાણે છે અથવા પર્યાય માત્ર એટલું જ પોતાનું સ્વરૂપ અવધારે છે તે મિથ્યા દ્રષ્ટિ છે, મૂંઢ છે, પર સમય છે. સ્વસમય એટલે જૈન મતિ નથી પણ અન્ય મતિ છે. બહુ દાદી બહુ નાના મુખ્ય દ્રષ્ટાંત. એમાંથી ઉલટું સૂત્ર આ કાયદો પ્રતિપક્ષ વાળો કે જે દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, તો એ દ્રવ દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ એમ આમ સીધું સાદું લાગે. એમ કહે કે એ દ્રષ્ટિ અપેક્ષા એ તો વિકાર ભૂગળનું કાર્ય છે, ત્યારે એને દ્રવ દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ પણ શું એને સમજાવવું જોઈએ. ત્યારે એ વાત એને સમજાવી જોઈએ. પર્યાયમાં શુદ્ધિકરણ કરવાનો જે હેતુ છે, પર્યાયની શુદ્ધિનું જે પ્રયોજન છે, એ પ્રયોજનની સિદ્ધિ કેમ થાય કે દ્રવ ઉપર જેટલું ભીંસથી પરિણમન જાય દ્રષ્ટિ સહિત, જેટલું દ્રવના આશ્રયે જોરથી ને ભીંસથી પરિણમન જાય એટલી શુદ્ધિ થાય એનો નિયમ છે. તો એ ભીંસ દેવામાં દ્રષ્ટિ છે એ પ્રધાન કારણ છે, તેથી એને દ્રષ્ટિબળથી શુદ્ધિ થાય છે એમ કહેવામાં આવે છે. અથવા દ્રષ્ટિનો પૂટ લાગે છે, પરિણમનમાં દ્રષ્ટિનો સમયે સમયે પૂટ લાગે છે, અને પરિણમનમાં નિજશક્તિની વ્યક્તતા વિશેષ વિશેષ થાય છે. જેમ કોઈ અગ્નિનો પૂટ આપે છે, આપે છે ને ભસ્મ બનાવે છે ત્યારે, તો એ શક્તિ એમાં રહેલી શક્તિની વ્યક્તતા થાય છે. એમ આત્મામાં જે બેહદ શક્તિ છે એની વ્યક્તતા ક્યારે થાય છે કે એને શ્રદ્ધાનો પૂટ લાગે છે ત્યારે. પૂટ લાગે છે એટલે એને જોર લાગે છે, ઘસારો આપે છે, 64 કરીને ઘસે છે માને એ દ્રવને જોરથી, જેટલા બળથી કાર્ય કરે છે એટલી શુદ્ધિ વિશેષ થાય છે. આમ તો મિથ્યા દ્રષ્ટિ જાણે છે કે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ તે હું, એમ ન જાણે એને શાસ્ત્ર વાંચ્યું હોય, ઊંધો અર્થ ન કરતો હોય, સવળો કરતો હોય, તો એમ કહે કે ત્રિકાળી દ્રવ સ્વભાવ તે હું, એમ ત્રિકાળી દ્રવમાં અહમ પણ કરવું યોગ્ય છે. જાણ્યું એટલું અહીંયા પર્યાપ્ત નથી, જેવું જાણ્યું એવું જ દ્રષ્ટિનું પરિણમન થાય, અને એવું દ્રષ્ટિનું પરિણમન થતાં અભેદ બુદ્ધિએ અભેદ ભાવે એનું સ્વસંવેદન થાય, વેદનથી જાણે, ત્યારે એણે એને સ્વભાવથી જાણ્યું એમ કહેવામાં આવે છે. એમાં એટલું વજન આપવાનું છે, એટલું વજન આપવાનું છે કે પ્રતિપક્ષમાં રહેલો આત્માના સ્વભાવથી પ્રતિપક્ષમાં રહેલો જે વિકાર વિભાવ એને જોરથી ધક્કો મારીને કાઢવાનો છે. તો એને એમ કહે છે કે જેમ ઘરના છોકરાને કાઢી મૂકવો હોય તો એમ કહે એનો બાપ કે તું ચાલ્યો જા મારા ઘરમાંથી, તું મારો દીકરો
નહીં.
એને એવું તે જ્ઞાન નથી કે અહીંયા જન્મ છે, મારા કુળમાં એનો જન્મ થયો છે એની એને ખબર છે. કાઢી મૂકવો હોય ત્યારે શું કહે,
મારો નહીં,
તું મારો દીકરો નહીં. મારો દીકરો આવો હોય નહીં, તું આવો હોય તો મારો દીકરો નહીં. એમ જે પર્યાય ને જે પ્રજા અકાર્ય કરે છે, આત્માને શોભા નથી એવું કાર્ય કરે છે, એને દ્રષ્ટિના જોરમાં એમ કહે છે કે એ ભૂતગળનું કાર્ય છે, આત્માનું એ કાર્ય. જો જ્ઞાન અપેક્ષાએ એમ જાણી લઈએ, જે દ્રવ દ્રષ્ટિની અપેક્ષા કહી છે એના બદલે જ્ઞાન અપેક્ષાએ જો એમ જાણી લઈએ તો ગ્રહિત મિથ્યા થઈ જાય, અગ્રહિત ન રહે. પણ અહીંયા સ્પષ્ટતા છે કે દ્રવ દ્રષ્ટિની અપેક્ષાએ એમ કહેવાય કે આ કથન સમયસારમાં અજીવ અધિકારથી શરૂ કર્યું છે. અજીવ અધિકારની 50 થી 55 ગાથામાં તો એક સાથે 6 ગાથામાં આ વિષય છે, અને પછી ઠેઠ 65 ગાથાએ જે અધિકાર પૂરો થાય છે ત્યાં સુધી આ પદ્ધતિ કુમકુંદાચાર્ય ચલાવે છે. એ રાગ ભૂતગળનો છે, ભૂતગળના પરિણામ હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. એવો શબ્દ વાપરે છે, ભૂતગળના પરિણામ હોવાથી અનુભૂતિથી ભિન્ન છે, માટે ભૂતગળના પરિણામ છે, જીવના પરિણામ નહીં. એમ કહીને દ્રવ્ય દ્રષ્ટિ શું છે, દ્રવ્ય દ્રષ્ટિ કેવી હોય, સમ્યક દ્રષ્ટિ પણ કેવું હોય એમ સમજાવ્યું છે. કહેવા ધારે છે એટલો જ વિષય. તો જ્યાં જે કહેવા ધારે છે એને બરાબર લક્ષમાં લઈએ તો પછી એને તકલીફ પડતી નથી. આ વાત સમજવા માટે ભૂતગળ તો જળ છે, અને આ રાગ છે એ પણ એક અપેક્ષાએ જળ જીવો હોવાથી એને જળ કહે છે. કેમ કે ચેતન તો જાણે, જેમ જળ જાણતું નથી એમ રાગ પણ આંધળો હોવાથી જાણતો નથી. કહે છે આ હીરો એકદમ ડાઘ વાળો હોય, પૂરેપૂરો જેટલો છે એટલો જ કાળો દેખાતો હોય, પણ હીરાનો પથ્થર હોય ને પહેલ પાડ્યા હોય જોવે તો આખે આખો ડાઘ વાળો હોય. એમાંથી ચમક જે ચોખ્ખા હીરામાંથી આવે એવી ચમક તો એમાંથી આવી શકે નહીં. તો એમ કહેવાય કે આ નંગ આંધળું છે, ત્યાં શું કહેશે? બજારમાં બોલવાની પદ્ધતિ છે કે આ નંગ આંધળું છે. ભૂતગળની સાથે સંબંધ ધરાવનારા છે માટે તે ભૂતગળના છે. કોઈ વાર નથી કહેતા ભાઈ કે આ દીકરો મારો હતો, હવે મારો રહ્યો નથી. નથી રહ્યો, હતો ને નથી રહ્યો, એમ કેમ કહેવાય? પણ એમાં એમ કહેવા માંગે છે કે એનું વલણ પૂરેપૂરું મારાથી વિરુદ્ધ છે.
બરોબર.
શું કહેવું છે?
વિરુદ્ધ.
કે કોર્ટમાં મારી સામે લડે છે, ઘરમાં પણ મારી સામે લડે છે, ને બજારમાં પણ મારી સામે લડે છે. એવું કરે કે એટલું વૈમનસ્ય એને થાય કે એના પિતાની સામે કોર્ટ કચેરીમાં દાવા ઊભા કરે, બજારમાં એના પિતાની સામે એના બાપને નુકસાન જાય એવો ધંધો કરે, એવા કારણો ઊભા કરે, અને સામે મળે તો ઘરમાં લડે, તો બાપ એમ કે આ દીકરો મારો નથી, મારો દીકરો એ આવું કાંઈ કામ કરે. દીકરો તો બાપને અનુકૂળ રહે કે બાપને પ્રતિકૂળ જાય?
અનુકૂળ રહે.
અનુકૂળ રહે. જે પર્યાય વિરુદ્ધ જાય છે જરાય અનુકૂળ નથી રહેતી, ભલે પ્રજા એની છે આત્માની, તો પણ એમ કહે છે કે આત્માની નહીં. જે આત્મા જે સ્વભાવે અમે જોઈએ છીએ એ અમારો આત્મા એવો છે કે આવી રાગની પર્યાય છે અમારી નહીં. રાગનો સારી રીતે નિષેધ કરવાનો, સમ્યક પ્રકારે નિષેધ કરવાનો આ એક પ્રકાર છે અને પદ્ધતિ છે, કાર્ય કરવાની આ પદ્ધતિ છે,
નિર્વિકાર થવાની આ
રીત છે. અને જ્યારે કોઈ પણ માણસ કોઈ પણ રીતે સુધરતો ન હોય કોઈ પણ ઉપદેશ એને ન લાગતો હોય, કોઈ પણ શિખામણ એને ન સ્પર્શતી હોય, ત્યારે તે જ માણસ જો પોતાની ખાનદાનીને સંભાળે તો એને ઉપદેશ દેવાની જરૂર છે. પણ એ સંભાળે ત્યારે જ એને અસર થાય, ત્યાં સુધી ન થાય. બાકી એમ કે ભાઈ આ તને આ તમાકુ કે બીડીનું વ્યસન છે, તને કેન્સર કરશે, તો એને અસર ન થાય. મૃત્યુની અસર ન થાય એટલે એના મૃત્યુ તો એનું અસ્તિત્વ છે, પણ અસ્તિત્વની અસર બહુ જોરદાર છે. આ એક અનુભવ કરવા જેવો બને છે કે નાસ્તિની એટલી અસર થતી નથી જેટલી અસ્થિની અસર થાય. કેમ કે નાસ્તિની અસર કેમ થતી નથી એને, કે પોતાની હસ્તી એને અનુભવમાં છે કે હું તો છું, પણ થવાનું કોને ખબર છે કે એનાથી થાય છે કે નહીં. આ હજારો માણસો બીડી પીએ છે, લાખો માણસો પીએ છે, કાંઈ થોડું બધાય ન થાય છે. તો કે પણ સંશોધનમાં એમ આવ્યું છે કે થાય છે, એનામાં વધારે ટકા આના છે આવ્યું છે કે એમ આપણને નહીં થાય, અને થાય તાર નહીં વાત તારે એમ. ઠીક, પોતાની હસ્તીના બળે એ નાસ્તીને પણ અવગણે છે ત્યાં. પણ જો એમ કે ભાઈ અરે એ આપણાથી થાય નહીં, આપણી જાત કોઈ જુદી છે, આપણી ઉચ્ચતા એક એવી છે કે આવી નીચતા થાય નહીં, એટલું સંભાળવામાં અસ્તિત્વની જે ક્વોલિટી છે એને જો સંભાળવામાં આવે તો એને છૂટતા વાર ન લાગે, તરત જ છૂટી જાય. એમ આત્માનું અસ્તિત્વ જ્ઞાનમય છે અને રાગમય એનું અસ્તિત્વ નથી, કેવળ જ્ઞાનમય એનું અસ્તિત્વ છે. એમ જો અસ્તિત્વ જ્ઞાનમય અસ્તિત્વ એની ક્વોલિટી ગ્રહણ કરવામાં આવે તો એથી વિરુદ્ધ વિકાર છે એને છૂટતા વાર નથી લાગતો. એ અસ્તિત્વ ગ્રહણ કરવાનું મુખ્ય કાર્ય શ્રદ્ધા ગુણ છે. શ્રદ્ધા મુખ્યપણે નિર્વિકલ્પ ભાવે નિર્વિકલ્પ અસ્તિત્વને જ ગ્રહણ કરે છે, અને એ સિવાય એ ગુણના પરિણમનમાં કોઈ એવો પ્રકાર છે કે સમસ્ત ગુણોના પરિણામ ઉપર એનો જાણે કે વક્કર છે. આપણે નથી કહેતા કોઈ અમારા ઘરમાં છઈએ તો 25 જણા, પણ આનો એક વક્કર છે, એટલે કે એનું ચાલે, બીજાનું એની પાસે ચાલે. એમ શ્રદ્ધાન છે એક એવું વક્કર વાળું પરિણામ છે કે બીજા ગુણોના પરિણામથી આગળ જાય છે, એટલે એને દંશન મૂલોધમ મો એવું સૂત્ર આપ્યું કુંકુનાચાર્ય ને. દર્શન પાવડમાં છે દંશન મૂલોધમ મો, દર્શન છે ધર્મનું મૂળ છે. ધર્મ ઉપર કોઈ પ્રભુત્વ હોય તો એ શ્રદ્ધાનનું પ્રભુત્વ છે. શ્રદ્ધાન વિના ક્યાંય ધર્મ નહીં. જેમ મૂળ વિના વૃક્ષનો આગળનું કોઈ અંગ હોતું જ નથી, અવયવ કોઈ હોતો જ નથી. અંકુર ફૂટે એમાં મૂળ સાથે ફૂટે છે, મૂળ વિના હોઈ શકે. કોઈ એમ કહે કે મૂળ નથી બાકીનું અમારે છે, એને કેટલી મોટી અણસમજણ છે એ સમજવા જેવો વિષય. સમ્યક દર્શન ભલે ન હોય એનો કાંઈ અમને બહુ પડી નથી, અમે જ્ઞાન ને ચારિત્ર અમારું જોઈ લ્યો કે મોટી ભૂલ થાપે માં ખાધી છે. એ દ્રવ્યદૃષ્ટિનો વિષય, દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતાથી સમયસારની અંદર મુખ્યપણે એજન્ડા ઉપર છે આખો વિષય. કથન પદ્ધતિ કોઈ ત્યાં એવી છે કે સાથે સાથે જ્ઞાનના વિષયને સ્પષ્ટ કરતા જાય છે આચાર્ય, તેથી કોઈ નિશ્ચયાભાસમાં ચાલ્યો ન જાય એટલી જાળવણી. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિનું જોર એવું છે કે બીજું પડખું જો ભૂલવાળું રહે તો દ્રવ્ય દ્રષ્ટિ એક બાજુ રહી જાય અને નિશ્ચયાભાસ થઈ જાય, સમયસારની કથન પદ્ધતિ એવી ચાલી છે કે નિશ્ચયાભાસ ન થાય એ વાત સાથે સાથે સ્પષ્ટ કરતા ગયા છે આચાર્યદેવ. જેમ કે 11મી ગાથા કહી કે ભૂતાર્થને આશ્રિત નિશ્ચય સ્વભાવને આશ્રિત જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. ખરેખર સમ્યક દ્રષ્ટિ ત્યારે જ થાય છે. મુયથમ અસિદો ખલુ સમાયથી હવઈ જીવો. તરત 12મી ગાથા લીધી કે એની અવસ્થામાં, સાધકની અવસ્થામાં જે તે કાળે ઉત્પન્ન થયેલો વિકાર તે જાણેલો પ્રયોજનમાન છે. આ વાત નથી સાથે સાથે તરત જ 12મી ગાથા લીધી છે. નહીતર તો એ દ્રષ્ટિના જોર વાળો વિષય લંબાવીને પેલો વિષય ન લઈએ તો ભૂલ થવાની સંભાવના છે. તરત જ 12મી ગાથા લીધી કે જ્યારે જ્યારે જે જે વર્તમાનમાં વિભાવ ઉત્પન્ન થાય છે તે સાધકને જાણવામાં અવશ્ય આવે છે અને એ જાણે છે, એને પ્રયોજનમાનપણે જાણે છે. એટલે કે એ કરવા યોગ્ય નથી એમાં એમ એ જાણે છે, પણ એમ નથી જાણતો કે છે જ નહીં. જાણે છે તો જાણે છે એમાં એનું અસ્તિત્વ છે એ વાત સાથોસાથ આવી જાય છે. અનુભૂતિમાં પાછી પાછો અધ્યાત્મનો વિષય ઉપાડ્યો છે, પણ એ શૈલી બહુ સારી
લીધી
છે. કે એવી દ્રવ દ્રષ્ટિ કોને થાય? વિકાર તે પૂતગળનું કાય છે. મારા સ્વરૂપમાં ત્રણ કાળમાં વિકાર નથી એમ. મારા સ્વરૂપમાં ત્રણેય કાળે વિકાર નથી એવી દ્રષ્ટિ કોને થાય? કે જેને પર્યાયની સ્વતંત્રતાનું ભાન હોય તેને, એને વર્તમાન અવસ્થાની સ્વતંત્રતાનું પણ એને ભાન હોય છે. દ્રવ દ્રષ્ટિનો વિષય પર્યાય નથી, દ્રષ્ટિ તો પર્યાયને સ્વીકારતી જ નથી, એનો વિષય એકલું ત્રિકાળી દ્રવ છે. પણ દ્રષ્ટિ પરિણમે છે ત્યારે સાથે સાથે સર્વ સમયે જ્ઞાનનું પણ પરિણમન છે, અને એ જ્ઞાનના પરિણમનમાં પર્યાયની સ્વતંત્રતાનું પણ જ્ઞાન થાય છે અથવા ભાન રહે છે. પર્યાયની સ્વતંત્રતાનું જ્ઞાન એટલે શું? કે જીવની વિભાવ વાળી પર્યાય વિકારી પર્યાય પણ જીવે સ્વતંત્ર કરી છે, ઉદગળ કર્મના ઉદયે તે કરાવી નથી. કે બહારમાં નોકર્મરૂપ સંયોગોએ તે પર્યાયને કરી નથી, પણ પોતાના જ દોષથી સ્વતંત્ર થયેલી તે પર્યાય છે. પોતાનો દોષ જ્યારે જેવો કરે તેવો, રાગ કરે, દ્વેષ કરે, રતિ કરે, અરતિ કરે, જુગુપ્સા કરે, ભય કરે, હે, કર્મને અનુસરે છે ત્યારે કર્માનુસારી બુદ્ધિ કહેવામાં આવે છે. પણ કર્મ એને અનુસરાવતા નથી, પોતે અનુસરે છે. પોતે અનુસરે છે એટલે સ્વતંત્રપણે પોતે અનુસરે છે એમ કહેવું છે. નિમિત્ત ત્યારે કે પોતે સ્વતંત્રપણે એને અનુસરે ત્યારે. જો ન અનુસરે તો એ નિમિત્ત નિમિત્ત તરીકે ત્યાં ગણવામાં આવતું નથી, નિર્જરા થઈ જાય છે એને એમ છે. એ સકામ નિર્જરા છે, કેમ કે ત્યાં એને કર્મને અનુસરે. જો કર્મના ઉદયને ફરજિયાતપણે અનુસરવું પડે એવી જો પરિસ્થિતિ હોય તો કોઈ જીવની મુક્તિ ન થાય. કેમ કે અનાદિથી અનંત કર્મોનો, સંચિત કર્મોનો સદભાવ છે આત્મામાં, સત્તા છે, અને કોઈ સંસારી જીવ આઠે કર્મ ના ઉદય વિના ક્યારે એક સમય પણ હોતો નથી, એક સમય પણ ન હોય. જો કર્માનુસાર એનું પરિણતિ ચાલુ રહે એવી જો વસ્તુ વ્યવસ્થા હોય તો એને કર્મ ને અનુસરવું પડે ને નવા કર્મ તરત બંધાય નહીં, કોઈ છૂટે નહીં. એટલું જરૂર છે કે એવો સમ્યક પુરુષાર્થ જીવે ક્યારે પણ અનાદિથી કર્યો નથી તેથી એને દુષ્કર લાગે છે, કઠણ લાગે છે, પણ તેથી તે અશક્ય છે એમ નથી. એક વાત. બીજું, અનંત જીવોમાંથી કોઈ કોઈ જીવો જેવા સમ્યક પુરુષાર્થને કરનારા નીકળે છે તેથી પણ એની દુર્લભતા કહેવામાં આવી છે. પણ એ દુર્લભતાની અપેક્ષા લ્યો કે સુલભતાની અપેક્ષા લ્યો, વસ્તુ અશક્ય નથી, કાર્ય અશક્ય નથી, એટલી વાત છે. જ્યારે પરપદાર્થથી પરપદાર્થનું કાર્ય તો અશક્ય છે, એ તો કરી જ શકાતું નથી એમ છે. ખરેખર બે વચ્ચે મોટો ફેર છે, અશક્ય છે એમ નથી. એક વાત. બીજું, અનંત જીવોમાંથી કોઈ કોઈ જીવો જેવા સમ્યક પુરુષાર્થને કરનારા નીકળે છે તેથી પણ એની દુર્લભતા કહેવામાં આવી છે. પણ એ દુર્લભતાની અપેક્ષા લ્યો કે સુલભતાની અપેક્ષા લ્યો, વસ્તુ અશક્ય નથી, કાર્ય અશક્ય નથી, એટલી વાત છે. જ્યારે પરપદાર્થથી પરપદાર્થનું કાર્ય તો અશક્ય છે, એ તો કરી જ શકાતું નથી એમ છે. ખરેખર બે વચ્ચે મોટો ફેર છે. પુરુષાર્થ સકામ એટલે પુરુષાર્થ પૂર્વક નિર્જરા થાય અને સકામ નિર્જરા થાય છે. બાકી તો દરેક પૂદગળ કર્મો ઉદયમાન જે થયા છે એ તો નિર્જરવા જ આવ્યા છે, પાકી ગયા ત્યારે ખરવા માટે તો આવ્યા છે, એમાં કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. એ નિર્જરી જશે એને અકામ નિર્જરા કહે છે. અને તે વખતે પુરુષાર્થનો સદભાવ હોય ને નિર્જરા. નવું બંધન થાય છે, આનંદ ગંજી નું પદ છે કે બંધ સમયે જીવ ચેતી ઉદય સમયે સાવ ચાટ છે કે નહીં. તો બંધ સમયે એટલે નવો બંધ થાય છે એ, એમાં તું તારા સ્વરૂપને ચેત એટલે સંભાળ, ચેતી જા, સંભાળ તારા સ્વરૂપને. આવો ઉદય મારો છે એમ ઉદયમાં ઉદયને અનુભવ ન કર. ચેત એટલે અનુભવ કરવો, ચેતવું એટલે અનુભવવું. ઉદયના કાળે સ્વરૂપને અનુભવ કર, ઉદયના કાળે ઉદયનો અનુભવ ન કર. કોનો અનુભવ કરવો એના માટે તું સ્વતંત્ર છો. તારે કોનો અનુભવ કરવો એના માટે તું સ્વતંત્ર છો. હવે ઉદય સમયે જો તું ઉદયનો અનુભવ કરીશ તો નવું બંધન થશે. તો એ નવું બંધન થાય એ કાળે તું ચેત તારા સ્વરૂપને અનુભવ કર. જે જૂના કર્મ ઉદયમાં આવશે એનો ઉચાટ કરવા તો કોને ખબર ભાઈ સાહેબ કેવા કર્મ બાંધા છે આ જીવે, વળી ક્યારે કેવા કર્મ ઉદયમાં આવે શું ખબર પડે, એનો કાંઈ ઉચાટ કરવાની જરૂર નથી. તારે સમયે સમયે નવું બંધન થાય છે એમાં ચેતી જાતો. પદ્ધતિ તો એક જ પ્રકાર હશે ને, કથન ગમે ત્યાંથી કરવામાં આવે, પદ્ધતિ તો એક જ પ્રકાર છે. તો સકામ નિર્જરા છે. હવે અનુભવવું છે એ સ્વતંત્ર છે. તારી પર્યાય એ વાત, જેને પર્યાયની સ્વતંત્રતાનું ભાન હોય તેને આવી દ્રવ્ય દ્રષ્ટિ થાય. એટલે મારી પર્યાય સ્વતંત્ર કાર્ય કરે છે અને સ્વતંત્ર પરિણમે છે એને દ્રવ્ય દ્રષ્ટિ થશે એમ સ્વીકારનારને. પણ મારી પર્યાય કર્મના ઉદયને આધીન પરિણમે છે કે મારી પર્યાય સંયોગાધીન પરિણમે છે? મારી પર્યાય ઉપર બીજા પદાર્થનો, પુગળ પદાર્થનો પ્રભાવ પડે છે એવું જેણે સ્વીકાર્યું છે એને દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય, કેમ કે એને મિથ્યાત્મનો સ્વીકાર છોડ્યો નથી, મિથ્યાત્મનો ગ્રહણ કર્યું છે, ત્યાગ કર્યો નથી. એવો મિથ્યા માન્યતા એને પકડી રાખી છે ત્યાં સુધી એને દ્રવ્ય દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એને થાય નહીં. અત્યારે બહુ મહત્વનો મુદ્દો છે આ વિચાર એવો. એમ કહ્યું કે ઉદયના કાળે તારે કોને અનુભવવું એના માટે તું સ્વતંત્ર છો. આ જીવને સર્વ કાળે ઉદય છે. ક્યારે ઉદય નથી કે સર્વ કાળે ઉદય છે. કોને જીવ અનુભવે છે કે ઉદયને સ્વપણે અનુભવે છે. પછી જ્યાં એનો લક્ષ જાય ત્યાં ઉદયમાં એનું લક્ષ નિરંતર રહે છે. લક્ષ છે એ પરિણતિ છે, લક્ષ છે એ પરિણતિ છે. નિરંતર જીવનું સ્વલક્ષ એટલે પરિણતિ નહીં હોવાને લીધે નિરંતર એનું લક્ષ અને પરિણતિ ઉપર ઉપર છે. એમાં તો પોતાના અવલોકનથી એને એ વિષયને સ્પષ્ટ સમજવો જોઈએ કે નિરંતર જાય છે કે નહીં પર ઉપર, લક્ષ પર ઉપર છે અને પરને સંભાળી રહ્યો છે, ઉદયને જ, ઉદયમાં જ સાવધાન છે, ઉદયને જ અનુભવે છે. હવે ઉદયને અનુભવે છે ત્યારે પણ શ્રી ગુરુ એમ કહે છે કે તારું જ્ઞાન તો ત્યારે પણ મોજૂદ છે. તું જ્ઞાનને અનુભવ ને, જ્ઞાનમાં જણાતા જ્ઞેયનો અનુભવ કરે છો, તેના કરતા તું જ્ઞાનનો અનુભવ કર. ખરેખર તો જ્ઞાનમાં જ્ઞેયનો અનુભવ કરવો અશક્ય છે. શું છે? જ્ઞાનમાં જ્ઞેયનું જાણવું શક્ય છે પણ જ્ઞેયનો અનુભવ કરવો શક્ય નથી. અનુભવ કરવો એટલે લાગવું, જાણવું એટલે કેવું છે. કેરી મીઠી છે એ જ્ઞાનમાં જાણવું શક્ય છે પણ કેરી ગળી લાગે છે એ જ્ઞાનની અંદર શક્ય નથી. એટલે એને મિથ્યા જ્ઞાનિ કહેવામાં આવે છે. આ બોલ છે તો કહે છે કે રાગને અનુભવે છો અને રાગના વિષયનો અનુભવ કરે છો. આવું જે તારું અનુભવન છે એ જૂઠનો અનુભવ છે, એમાં સત્ય નથી કાંઈ. તપાસ, જૂઠ છે કે સત્ય છે એ તપાસ, તો આ તપાસનો વિષય છે. ઠીક, તારી નજીક તારું જ્ઞાન છે કે તારી નજીક બીજા પદાર્થો છે જેનો તું અનુભવ કરે છો? તું એમ કહે છે મને ઠંડીનો અનુભવ થાય, મને કેરીનો અનુભવ થાય, તો તારી નજીકમાં તારું જ્ઞાન છે કે તારી નજીકમાં કેરી છે?
જ્ઞાન છે.
તું તો એમ કહેશ કે મને જ્ઞાનનો અનુભવ નથી થતો, મને કેરીનો થાય છે, તો આ કઈ જાતની વાત છે? જે નજીક અનુભવ રૂપ છે એ તને અનુભવાતું નથી ને દેખાતું નથી તેથી, અને જે અનુભવમાં આવતું નથી એકલું ભાળે છે તું, એકલા જ્ઞેયને જ ભાળે છે તું એના ઉપરની દ્રષ્ટિ હોવાને લીધે, અને તું એમ કહેશ કે મને એનો અનુભવ થાય છે. આ તો મનમાં નવ પાનશેરીની ભૂલ છે. આઠ પાનશેરીનો મન થાય, આઠ પંચા ચાલીસ, ચાલીસેરનો મન, પણ આ ચાલીસેરની ભૂલ નથી, પિસ્તાલીસેરની ભૂલ છે,
મોટી ભૂલ છે.
જે રાગનો વિષય પરદ્રવ્ય છે એ તો ઘણો દૂર છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એના તદ્દન જુદા છે. અને રાગ છે એ પણ જ્ઞાનથી અતિરિક્ત છે, જ્ઞાનથી એક બીજું તત્વ છે. જે જ્ઞાન થી અન્ય છે એનો અનુભવ થાય છે એમ કે છે, અને જ્ઞાન જ જે છે એનો મને અનુભવ નથી. આ તે બુદ્ધિની અનુભવની સ્થૂળતા નથી કાંઈ. કોઈ એમ કહે કે તમે બહુ સ્થૂળ બુદ્ધિ વાળા છો તો તો એને પોસાય નહીં, ખોટું લાગી જાય. અમે બુદ્ધિ અમારી શું એટલી કાંઈ સ્થૂળ બુદ્ધિ છે અમારી કાંઈ? સ્થૂળ બુદ્ધિ એટલે હા, બુદ્ધિના ગુડફલો હોય એને સ્થૂળ બુદ્ધિ કહે છે. પણ આમાં શું છે કે જે જ્ઞાન સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે એના એ કહે છે કે મને અનુભવાતું નથી, મને બતાવવાની કેમ અનુભવાય એમ કહે છે. જેનો અનુભવ થઈ શકતો નથી એનો અનુભવ કેમ છોડવો એ પૂછે છે. જેનો અનુભવ થઈ રહ્યો છે એનો અનુભવ કેમ કરવો એમ પૂછે છે. તો આ સ્થૂળ બુદ્ધિ કે સૂક્ષ્મ બુદ્ધિ? એટલે તો અનુભવ પ્રકાશમાં એ દ્રષ્ટાંત લીધું કે મહાત્મા પાસે માણસ ગયો જ્ઞાન પ્રાપ્તિ માટે, જ્ઞાન પ્રાપ્તિ કરાવો ભલે જરૂર એક હું તને કહું એ પ્રમાણે કર એટલે તને જ્ઞાન પ્રાપ્તિ થઈ જશે. તો કે જા દરિયાકાંઠે જા, અહીંથી ત્યાં માછનું છે એને કહેજે એ તને જ્ઞાન પ્રાપ્તિ કરાવશે. એ જ્ઞાની છે, માછનું છે એ જ્ઞાની છે. તારી સાથે જ્ઞાન પ્રાપ્તિ કરવાની વાત કરીને તને જ્ઞાન પ્રાપ્તિ કરાવી દેશે. ગયો કે મને ફલાણા મહાત્મા એ મોકલ્યો છે મને જ્ઞાન પ્રાપ્તિ કરાવો. તમે સારા સજ્જન લાગો છો, પેલા તો એને વખાણ કર્યા. ઠીક,
સજ્જન લાગો
છો તો સજ્જન દેખાવ છો. કે સજ્જન હોય તો બીજાના કામ કરી દે. તમે એક મારું કામ કરો તો હું તમારું કામ કરી દઉં. કેવી શૈલી લીધી છે દ્રષ્ટાંતમાં, જરૂર એમાં. મને પાણી જોઈએ, મને પાણી લાવી દો. એક લોટો પાણી લાવો તો ઘણું મારા માટે. પણ તમે શું વાત કરો છો? આ દરિયામાં તો પડ્યા છો, તમે પાણીમાં જ છો તમે. તો કે બસ આટલું જ જ્ઞાન તમારાથી છેટું છે. તમે જ્ઞાનમાં જ છો, જ્ઞાનમય જ તમે છો. આમ દ્રષ્ટાંત લીધું છે. આવો વિષય છે, પણ એને પોતે ધ્યાન દેવું જોઈએ. જ્ઞાન અનુભવમાં આવી રહ્યું હોવા છતાં અને અન્ય પદાર્થો અને અન્ય ભાવો અનુભવમાં નહીં આવતા હોવા છતાં જણાય છે એને અનુભવાય છે એમ માનીને એના ઉપરના લક્ષમાં ને લક્ષમાં પોતાના અનુભૂતિ સ્વરૂપ જ્ઞાનને છોડી દે છે, ચૂકી જાય છે. આ ચૂકી જાય છે એનું નામ અજ્ઞાન છે, બીજું કાંઈ અજ્ઞાન નથી. આટલું જ અજ્ઞાન છે.
અજ્ઞાની પણ રાગ ન કે રાગના વિશે અનુભૂત થતો જ નથી.
માને છે અહીંયા તો એટલું લીધું છે કે બહુભાગ તો આ સ્થૂળ માન્યતા વિચારથી સ્વીકારેલી માન્યતા છે કે હું બીજાના કાર્ય કરું છું એટલે બીજા પદાર્થોની પર્યાય પરતંત્ર છે મારાથી. જો શરીરના આટલા આટલા કામ કર્યા, શરીરથી મેં આટલું કામ કર્યું અને બીજા પદાર્થોનું મારા ઉપર પ્રભુત્વ છે, બીજા પદાર્થોની અસર કર્મના ઉદયની અસર મારી પર્યાય ઉપર થાય છે. આમ પદાર્થની પર્યાયની સ્વતંત્રતા જેને સ્વીકાર્ય નથી એને કોઈ પણ પ્રકારે દ્રવ્ય દ્રષ્ટિ થવાનો તો પ્રશ્ન જ નથી. હજી પર્યાયમાં પરતંત્રપણું છે એને દ્રવ્યનું સ્વતંત્રપણું કેમ બેસે? જે અંશને પરાધીન માને છે એ આખા અંશને અંશીને આખા અંશીને સ્વાધીન કેવી રીતે માનશે? એ તો માનતો
નથી.
અને પર્યાયમાં જ સરસ્વ માનતો હોવાથી, પર્યાયને જ આખો આત્મા માનતો હોવાથી, પર્યાયને પરાધીન માનનાર પોતાના આખા આત્માને પરાધીન
માને
માને છે એટલે એની સર્વશક્તિમાંથી કિંચિત માત્ર પણ એને સ્વાધીન પણ સ્વીકાર્ય નથી. આ દશામાં ઉભેલો જીવ કદી પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે એમ કેમ કે એવી દ્રઢ દ્રષ્ટિ કોને થાય કે જેને પર્યાયની સ્વતંત્રતાનું ભાન હોય તેને. હજી પર્યાયને પણ જે સ્વાધીન ન જાણે તેને ત્રણ કાળની પર્યાયના પિંડરૂપ દેવની દ્રષ્ટિ થાય ને. આપણે જે વાત લીધી હતી મોક્ષ માર્ગ પ્રકાશક દેવાની વાત જ ક્યાં છે? અબજો દેવાની વાત જ ક્યાં છે? એક પાય પણ દેવી નથી. એમ વર્તમાન પર્યાય અત્યારે પરાધીન માનવી છે તો ત્રણેય કાળની પર્યાય નો પિંડ છે એ સ્વાધીન છે એ વાત ક્યાં રહી? એ વાત રહેતી અથવા તો વસ્તુના નિજ સામર્થ્યને એ સ્વીકારવા માંગતો નથી. બીજી રીતે કહીએ તો સ્વતંત્ર છે એનો અર્થ કે પોતાના સામર્થ્યથી કરે છે. જીવ અથવા પદાર્થ પોતાની પર્યાયને નિજ સામર્થ્ય વડે કરી રહ્યો છે એનો જ એને સ્વીકાર નથી. શું કહ્યું કે જે પર્યાયને પણ જે સ્વાધીન જાણે તેને ત્રણ કાળની પર્યાયના પિંડરૂપ દ્રવ્યની દ્રષ્ટિ થાય. પર્યાયમાં વિકાર છે તે કર્મે કરાયો નથી. પર્યાયમાં જે વિકાર છે તે કર્મે કરાયો નથી. હવે આ લાકડું જૈન સંપ્રદાયમાં ઘૂસી ગયું કે વિકાર કર્મના ઉદયને કારણે થાય છે. કર્ણાનુયોગનું શાસ્ત્ર વાંચીને આમ કાઢે છે પંડિતો, દિગંબરના પંડિતો આમ કાઢે છે. સતાંબરમાં તો એ માન્યતા પ્રસિદ્ધ છે કર્મના ઉદયથી જીવને વિકાર થાય છે. પણ જે શાસ્ત્રમાં સત્ય પડ્યું છે એમાંથી પણ કર્ણાનુયોગ વાંચીને આમ કાઢે છે. એટલે તો ગુરુદેવના કથનની સામે તમામ સંપ્રદાયની અંદર એક વિરોધનું વંટોળ ઊભો રહ્યો. અને એ તો હંમેશા સત્ય અને અસત્ય વચ્ચે વિરુદ્ધતા રહેવાની જ છે. કોઈ કાળે નહોતી ને થઈ એવું નથી, સર્વકાળે આ જ પરિસ્થિતિ છે. સત્ય અને અસત્યનું ઘર્ષણ હંમેશા વિશ્વની અંદર સદાય રહે છે, કાયમ રહે છે, હોય છે, થાય છે, રહે છે. ત્રણેય કાળની આ અનિવાર્ય પરિસ્થિતિ છે જેનું નિવારણ ન થઈ શકે એવી પરિસ્થિતિ છે. કેમ કે બંને પોતાના સ્વભાવને છોડતા નથી, અસત અસતના સ્વભાવને છોડતું નથી. તો સત તો ઘણું તાકાત વાળું છે એ પોતાના સ્વભાવને છોડે એમ કેમ બને? સત છે એ તો વજ્રની જ ભીંત છે, અસતમાં પોલાણ છે, અસતમાં જૂઠાપણું છે, અસતની અંદર કમજોરી છે, અશક્તિ છે. તેથી અસતની અંદર ઢીલું પોચું થઈને એમાંથી અસતમાંથી ફરીને કોઈ કોઈ જીવો સતમાં આવે છે. પણ સતને ફરવાનો તો પ્રશ્ન રહેતો નથી. પણ બંને પોતાના સ્વભાવમાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ જ રહે છે, એમાં બીજો કોઈ ઉપાય હોતો નથી. એ તો બરાબર છે, પણ એટલે સતમાં રહેવું સીધી વાત છે. સતમાં રહેવું પર્યાયમાં વિકાર છે તે કર્મે કરાયો નથી, પણ મારા અપરાધથી છે. પોતાનો અપરાધ ન જાણે તે પોતાનો અપરાધ પોતાથી ન ટાળે. પોતાનો અપરાધ હોય અને બીજાથી જાણે કે આ અપરાધ બીજાએ કર્યો તો એ પોતામાં સુધારો કરવાનું શુદ્ધિકરણનો એના માટે કોઈ અવકાશ રહેતો નથી. અથવા ત્યાં તો વ્યવહાર પ્રમાણિકતા પણ નથી. ટોડરમલજીએ કહ્યું કે અપરાધ તો તું કરે છો, દોષ તો તું કરે છો, અને આરોપ તારા દોષનો આરોપ તો તું બીજા ઉપર નાખે છો કે ફલાણાના કારણે મને દોષ થયો, કર્મના ઉદયના કારણે થયો, સંયોગોના કારણે થયો. આ સમાજ સેવકો વાત કરે છે, ભાઈ સમાજની રચના એવી છે એટલે ચોરી લૂંટફાટ થાય છે. જો સમાજની વ્યવસ્થા સુવ્યવસ્થા બરાબર થાય તો કોઈને ચોરી કરવાનું મન થાય નહીં. સાચી વાત છે, ખોટી વાત છે? હમણાં એવું હતું, ઇલ્ચીના પુત્ર છે આપણા એમ્બેસેડરના પુત્રએ કોઈ સ્ટોરની અંદર ચોરી કરી હતી, એના ઘરે પૈસા નહોતા એટલે ચોરી કરી હતી, અવ્યવસ્થા હતી ત્યાં. કાંઈ શ્રીમંત માણસો ચોરી કરે છે, કરે છે કે નથી કરતા? અરે અત્યારે તો શ્રીમંત જેટલી ચોરી કરે છે એટલી બીજા કોઈ કરતા નથી. ત્યાં કોઈ એમ નથી કહેતું કે સમાજની અવ્યવસ્થાને કારણે ચોરી કરે છે. અપરાધ તો પોતાનો છે, આરોપ બીજા માથે નાખે છે. ટોડરમલજી એમ કહે છે કે તારો અપરાધ બીજાના ઉપર આરોપ કરીને ઉઢાડે છે, તું તો મહંત રહેવા ચાહે છે, તું તો જાણે મોટો નિર્દોષ, તારે મહંત રહેવું છે. જૈન દર્શનમાં આવી અનિતિ સંભવે નહીં, આ તો વ્યવહાર પ્રમાણિકતા નથી તારી. હા, પણ પોતાના કરેલા કર્મના દોષમાં બચાવે ને શું છે? શું કરવું? મારો કર્મનો ઉદય એવો એટલે મારે એમ પરિણમવું પડે છે, નહીતર તો હું કઈ થોડો કહું, મારે કર્મનો ઉદય ન હોય તો હું થોડું પરિણમન કરું એવો. પોતાના કર્યા પણ હવે એમાં મારો દોષ નથી એ વાત તો એ લેવા માંગે છે ને. કર્મના ઉદયનો દોષ છે ને મારો નહીં, મારે તો શુદ્ધ જ રહેવું છે, મારે તો જરાય દોષ નથી કરવો, પણ કર્મના ઉદય કરવો પડે છે. ઠીક, ખોટી વાત છે? તું મહંત રહેવા ચાહે છે એવી અનિતિ અહીંયા ચાલે
નહીં,
એમ કેવું છે? આ તો નિર્દોષતાનો માર્ગ છે, એમાં તું ક્યાં અનિતિ કરવા લાગ્યો એમ કે. પર્યાયમાં વિકાર થાય છે તે કર્મે કરાવ્યો નથી, પણ મારા અપરાધથી છે એમ અંશને સ્વતંત્ર જાણે, અને તે અંશ જેટલો ત્રિકાળ સ્વભાવ નથી, તે અંશ જેટલો ત્રિકાળ સ્વભાવ નથી એમ જાણે તો દ્રવ્ય દ્રષ્ટિ. અંશ છે એ પર્યાય છે, એક તો પર્યાયને સ્વતંત્ર જાણે, અને સ્વતંત્ર હોવા છતાં વર્તમાન અંશ જેટલો આખું સ્વરૂપ નથી. અનંત શક્તિનો પિંડ તો એનાથી જુદો રહી જાય છે, આ વર્તમાન અવસ્થા જેટલો હું નથી એમ વર્તમાન અવસ્થા ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લઈને ત્રિકાળી ઉપર જે થાપે છે દ્રષ્ટિને તેને દ્રવ્ય દ્રષ્ટિ થાય, અને જેને દ્રવ્ય દ્રષ્ટિ થાય એને એમ લાગે છે કે રાગાદી ભાવ તો ભૂતગળના છે. આમ પછી લેવું છે, દ્રવ્ય દ્રષ્ટિ થાય એટલે રાગાદીનો નિષેધ એ રીતે કરે છે કે એ ભૂતગળના છે. એવું કથન આવે છે સમયસારમાં તો કે એ ભૂતગળના કાળમાં આદિ મધ્ય અંતમાં ભૂતગળ છે. ઠીક, એવું કથન આવે કરતા કર્મ અધિકારમાં, એના આદિ મધ્યંતમાં ભૂતગળ છે. હું મારા દ્રવ્ય દ્રષ્ટિના જોરમાં મારા દ્રવ્યને સ્વપણે એવી રીતે જોઉં છું કે રાગમાં મને બધે ભૂતગળ દેખાય છે, એમાં મને ક્યાંય આત્મા દેખાતો નથી. આવું જોરનો વિષય એક એવો છે કે એને ઘડ બેસવું મુશ્કેલ પડે કે આ તે કેવું જોર મારે છે. દ્રવ્ય દ્રષ્ટિ એટલે એની સાથે એનું બળ કેટલું, એનું વજન કેટલું, કેટલા વજનથી એ સ્વરૂપ અસ્તિત્વમાં બેસી જાય છે કે એની દ્રષ્ટિ સ્થપાઈ જાય છે, આ કથનમાં સંકેત છે એનો. આવા કથનમાં એનો સંકેત છે. ખરેખર આખું તો બતાવી શકાય એવું નથી, એટલે એક સંકેત કર્યો છે. બહુ દ્રષ્ટિ પ્રધાન કથન ની પદ્ધતિ જેમની, એટલી દ્રષ્ટિ પ્રધાન હતી. લોકોને સમજાવવાનો પ્રકાર એમનો નહોતો, એ તો ચર્ચાનો વિષય થઈ ગયો. જે પુસ્તકારૂપ થયો ત્યાંથી સાર એટલો કાઢવાનો છે કે દ્રષ્ટિ કેવી કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, અને કામ કરે છે ત્યારે એનું વજન કેટલું સ્વદ્રવ ઉપર જાય છે, અને પર્યાય અને પરદ્રવ્યની કેટલી ગમતા થાય છે, એ વાત એને ન સમજાય તો એને અનાદિની રાગ ને રાગના વિષયની મુખ્યતા છે એમાં ફેર પડતો નથી, ફેર પડતો નથી. આવું તો અહીંયા એક બાજુ એમાં ફેર પડતો નથી, એમને રહી જાય છે. પણ કર્મ જ વિકાર કરાવે છે એમ માને તો તેને પર્યાયનું પણ ભાન નથી, એને તો એક સમયની પર્યાયની ખબર નથી, તો એને દ્રવ્યની ખબર હોવાનો પ્રશ્ન રહેતો નથી, એટલે તેને તો દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. એ દ્રવ્યને જોઈ શકતો નથી, અને દ્રવ્યને જોયા વિના એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપી શકતો પણ નથી. આખો ભૂલ છે, દ્રવ્ય દ્રષ્ટિના વિષય સ્પષ્ટ કરવાનો છે.
આવતીકાલે અશોકચંદ ભાવનગર પદાસવાણી સાધના કરનાર વિવિધ